परिहन्ताणम् नमो सीतानम् नमो आयरियाणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहूणम् एषो पञ्च नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेशिं परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय श्रीमहावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कृतापराधेति जने कृपामन्थरतारयो ईषद्बास्पर्दयोर्भद्रम् श्रीविरचिननेत्रयो श्रीविरचिननेत्रयो पूर्वधर वाचक वर्य उमास्वाती महाराजे 500 प्रकरण ग्रंथोनी रचना करी हती तेमनो एक ग्रंथ ए आ प्रशमरति ग्रंथ छे। आ ग्रंथनी अंदर प्रशम भाव केवी रीते प्राप्त करवो तेनु मार्गदर्शन आपवामां आव्युं छे। वर्तमान काले आपणुं जीवन सुविधाओथी संपत्तिथी अने अनुकूलताओथी भर्यु भर्यु होवा छतां पण आपणे शांतिनो अनुभव करी शकता नथी। आपणुं जीवन आपणने दुखमय पीड़ामय अने अघरू लागे छे। आजथी 1000 वर्ष पहला 2000 वर्ष पहला आजना जेवा सुख साधनो नहोता। आजनी वात करिए तो आजनी जेवी सुविधाओ आजथी 15-20 वर्ष पहला पण नहोती। આજે સુવિધાઓ વધી, કોમ્યુનિકેશન વધ્યું, પણ સાથે સાથે આપણા જીવનની અંદર વિટંબણાઓ પીડાઓ વધી। આપણે કોઈને વોટ્સઅપ કરીએ, આપણે કોઈને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક મેસેજ મૂકીએ અને લાઇકનો પ્રત્યુત્તર આપણને ન મળે તો આપણી ઊંઘ હરામ થઈ જાય છે। આપણને એમ થાય છે કે કેમ કોઈએ કશો જવાબ ના આપ્યો। વોટ્સઅપ ઉપર આપણે કોઈ મેસેજ મૂકીએ અને સામેથી રિપ્લાય ના આવે તો આપણને અત્યંત દુઃખ થાય છે। આજના જીવનની વિટંબણા છે। પહેલા આવી વિટંબણાઓ નહોતી। આજના જીવનની વિટંબણાઓમાંથી માર્ગ કેવી રીતે પ્રાપ્ત કરવો, શું જીવનમાં આચરણ કરવું, કઈ બાબતોનો ત્યાગ કરવો એને સમજવાનું છે। એ સમજવા માટે આ ગ્રંથની રચના કરી એમણે સર્વપ્રથમ પ્રથમ રસની વ્યાખ્યા સ્પષ્ટ કરી આ પ્રથમ રસ ને હણી નાખનાર તત્વોની ચર્ચા કરી રહ્યા છે. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ બાબતો આપણા પ્રથમ રસને, આપણી શાંતિને હણી નાખે છે, નાશ કરી દે છે. રાગ અને દ્વેષથી જન્મતા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોના સ્વરૂપનું વર્ણન કર્યું. ગઈકાલે આપણે આ ગ્રંથના 29માં શ્લોક સુધી પહોંચ્યા હતા. જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધીશું. આપણે ગઈકાલે 29માં શ્લોકમાં જોયું હતું કે સર્વ વિનાશાશ્રયિનઃ, બધા જ વિનાશનું કારણ અથવા બધા જ વિનાશોને આશ્રય કરનાર, એટલે જેના અંદર બધા જ વિનાશો, બધા જ નાશનો આશ્રય પડેલો છે. સર્વ વ્યસનૈક રાજમાર્ગસ્ય, બધી જ પીડાઓનો એકમાત્ર રાજમાર્ગ એવા લોભ, એ લોભસ્ય કો મુખગતઃ ક્ષણમ અપિ દુઃખાંતરમ ઉપેયાત. તો કહે છે કે એક ક્ષણ માત્ર પણ બીજા તરફ, બીજા દુઃખ તરફ નજર માત્ર પણ કોણ કરે. લોભ જ એને જોઈએ, લોભ જ એને જોઈએ તેટલું દુઃખ આપવા તૈયાર છે. આ લોભ સૌથી વધુ દુઃખ આપનાર બને છે. તેનું ચિંતન આપણે કરવાનું છે કે લોભ, એમ કહું કે સર્વ પાપોનો બાપ છે, બધા જ પાપોનો બાપ. બાપ એટલે જનક, જનક એટલે ઉત્પન્ન કરનાર. લોભ આવ્યો એટલે બાકીના બધા જ પાપો ત્યાં ધીમે ધીમે આવીને ઉભા રહેશે. તો એવા લોભ માટે અહીંયા કહ્યું કે સર્વ વિનાશનું કારણ બને છે. જ્યારે લોભ ઉત્પન્ન થાય છે, મનની અંદર લોભના સંસ્કારો પડવા માંડે છે, ત્યારે એ લોભ એક પછી એક દુર્ગુણ પેદા કરે છે. પવિત્રતાનો વિનાશ કરે છે, વિકારો ઉત્પન્ન કરે છે અને જીવનને ન જીવવા જેવું બનાવી દે છે. સર્વ વ્યસનૈક રાજમાર્ગસ્ય, બધા જ વ્યસનો, બધી જ પીડાઓનો આ રાજમાર્ગ છે. એવા આ લોભને એક ક્ષણ માટે પણ કોણ સેવે, અર્થાત એ લોભ છોડવા જેવો છે. આપણે જોયું છે કે ચક્રવર્તીનું રાજ્ય પ્રાપ્ત કરનાર આત્માને પણ, એટલે કે 6 ખંડનો રાજા બન્યા પછી પણ, આખા જગતનો રાજા બન્યા પછી પણ એને એમ લાગે છે કે આ સંપત્તિ મારા આત્મકલ્યાણમાં નિમિત્ત બનનાર નથી. આપણી સામે સિકંદરનો દ્રષ્ટાંત છે. સિકંદર જ્યારે મૃત્યુશૈયાએ છે ત્યારે એના નજીકના સ્વજનોને બોલાવીને કીધું કે તમે, હું મરી જાઉં પછી જે મારી સ્મશાન યાત્રા કાઢો તેમાં મારા હાથ ખુલ્લા રાખજો, બહાર દેખાડજો બધાને. એટલે બધા સ્વજનો કહે છે કે આવું તો ક્યારે કર્યું નથી, આ આપણી પરંપરા નથી. તો કે મારો આદેશ છે તમને. તો કે એનું કારણ શું? એ કારણ એટલું જ કે હું આવ્યો ત્યારે બંધ મુઠ્ઠી લઈને આવ્યો હતો, હું જાઉં છું ત્યારે ખાલી મુઠ્ઠી લઈને, ખાલી હાથે જાઉં છું. આખી જિંદગી મેં સંપત્તિ, સામ્રાજ્ય અને સત્તા પ્રાપ્ત કરવામાં ખર્ચી નાખી, પણ સત્તા, સંપત્તિ, સામ્રાજ્ય અને સત્તા એ મને સુખ આપી શકી નથી. આટલી મોટી સંપત્તિ હોવા છતાં, આટલો મોટો રાજા હોવા છતાંય મારા દુઃખનો અંત કરી શક્યા નથી. મેં અનેક વૈદોને બોલાવીને વાત કરી, પણ વૈદોએ પણ કહ્યું કે મૃત્યુને અમે ટાળી શકીએ નહીં. આ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને અહીંયા શાસ્ત્રકાર તાત્વિક ભાષામાં આપણી સમક્ષ મૂકે છે કે આ સર્વ વિનાશનું કારણ છે, એટલે એના આશ્રયે જવું જોઈએ નહીં. એવમ ક્રોધો માનો માયાશ્ચ માયા લોભશ્ચ દુઃખ હેતુત્વાત સત્વાનામ ભવસંસાર દુર્ગ માર્ગ પ્રણેતાર. આપણે આ શ્લોક પણ ગઈકાલે કરી ચૂક્યા છીએ. ક્રોધ, માન, માયા અને લોભ દુઃખનો હેતુ હોવાથી, દુઃખનું કારણ હોવાથી, અને સંસાર ભવસંસાર એનો દુર્ગ એટલે એના કિલ્લાનો માર્ગના પ્રણેતાર હોવાને કારણે, પ્રણેતા એટલે જ એનો નિર્માણ કરનાર હોવાને કારણે એનાથી દૂર રહેવું જોઈએ. હવે એમાં જે વાત કરે છે કે આમાં સૌથી વધુ ક્લેશ કરનાર, વધુ પીડા આપનાર અહંકાર છે, મમત્વ છે. એને છોડવાનું મહાત્મ્ય વર્ણવે છે. મમકાર અહંકારા વેષામ મૂલમ પદ દ્વયમ ભવતિ રાગ દ્વેષા દ્વેષ વિત્યપી તસ્યેવ અન્યસ્તુ પર્યાયઃ. મમકાર એટલે મારું, અહંકાર એટલે હું, હું અને મારું આ બેની વચ્ચે આપણું જીવન અટવાયું છે. આપણે આપણા જીવનની વિશ્લેષણ કરીશું, ઘટનાઓનું વિશ્લેષણ કરીશું તો આપણને જણાશે કે મોટા ભાગે મારું જીવન આ હું અને મારા વચ્ચે અટવાયેલું છે. ભારતીય પરંપરાની અંદર બે મોટા કાવ્યો રામાયણ અને મહાભારત, એ રામાયણ અને મહાભારત એ જગતના પ્રાચીન અને શ્રેષ્ઠ કાવ્યો ગણાય છે. મહાભારત બન્યું મારા મારામાંથી, કે મારું, મારે મારું જોઈએ જ, મારે મારું મેળવવું છે. એમાંથી આખું મહાભારત સર્જાયું. તમે મહાભારતના દરેક પાત્રો જોશો, દુર્યોધન જુઓ કે કૌરવો જુઓ, કૌરવોના પક્ષના બધા જ એના સ્વજનો, એને સપોર્ટ કરનારા એના સહયોગી રાજાઓ જુઓ તો એક જ વાત જોવા મળશે કે મારું 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 કરીને યુદ્ધની સ્થિતિ સુધી પહોંચી ગયા. પાંડવોએ માત્ર માગ્યું હતું કે અમને પાંચ ગામ આપી દો, માત્ર પાંચ ગામ. આખી સૃષ્ટિમાંથી એમણે શું માગ્યું હતું? પાંચ ગામ માગ્યા. કૌરવોને પાંચ ગામ આપવામાં કોઈ તકલીફ ન પડવી જોઈતી હતી, પણ એમણે શું વિચાર્યું કે અમને આ પાંચ ગામ આપીશું તો પણ લોકો એમને ભજશે. એને ભય હતો, ડર હતો કે અમને પાંચ ગામ આપી દીધા પછી પણ આ લોકો શાંત બેસશે નહીં. એટલે એમને કહ્યું કે અમે તમને સોયની એક અણી જેટલો ભાગ પણ નહીં આપીએ. આ મમત્વની લડાઈમાં, આ મમત્વની લડાઈમાં આખું મહાભારત સર્જાયું. ક્યાં સુધી પહોંચી ગયા? યુદ્ધની સ્થિતિ સુધી પહોંચી ગયા. અને યુદ્ધ થતા પહેલા ઘણા બધા પ્રયાસો થયા છે. એક પણ પ્રયાસ છોડ્યો નથી કે કાલે ઉઠીને કોઈ એમ ના કે આ મહાભારતના આટલા બધા કુશળ અને હોશિયાર એવા પાત્રો હતા તો એમાંથી કોઈ ડાયું નહોતું. વિદુરે પ્રયાસ કર્યો છે, પાંડવોએ પ્રયાસ કર્યો છે, છેવટે યુધિષ્ઠિર પ્રયાસ કરે છે, એ પ્રયાસ પણ નિષ્ફળ જાય છે. એટલે પાંડવો વતી શ્રી કૃષ્ણ પ્રયાસ કરે છે. જયારે શ્રી કૃષ્ણ કૌરવો પાસે જાય છે, જવાની વાત કરે છે, ત્યારે કૌરવો બહુ ખુશ થઈ જાય છે. એ એવું વિચારે છે કે આ તો સામે ચાલીને આપણા હાથમાં લાડવો આવી રહ્યો છે, કે આપણે શ્રી કૃષ્ણ આવશે એટલે એમનું બહુ ભવ્ય સ્વાગત કરીશું. શ્રી કૃષ્ણ એક બહુ જ માનનીય વ્યક્તિ હતા, સન્માનનીય વ્યક્તિ હતા, એટલે એમનું સન્માન કરીશું, એમનું માન કરીશું. એટલે શું વિચાર્યું કૌરવોએ, કે એક સોનાનું સિંહાસન બનાવી દીધું, સોનાની પાદપીઠ બનાવી, એટલે જેના ઉપર પગ મૂકે એ પણ સોનાનું બનાવ્યું, સોનાના પાત્રો બનાવ્યા, સોનાનો કળશ બનાવ્યો, અને આખો રસ્તો રેડ કાર્પેટથી સજી દીધો. ત્યારે વિદુર એને કહે છે, પાંડવ કૌરવોને કહેવા જાય છે કે તમે ભૂલ કરો છો, આ બધું શા માટે કરો છો? કૌરવો કહે છે કે શ્રી કૃષ્ણ આવશે, આ બધું જોશે, અમે એમનું ભવ્ય સ્વાગત કરીશું, એમને જાત જાતની વાનગીઓથી એમનું સન્માન કરીશું, બહુ ઉત્તમ ભેટો ધરીશું. આમાં આ જોઈને એ પલળી જશે, આ જોઈને એ ખુશ થઈ જશે અને આપણા પક્ષે આવી જશે. ત્યારે વિદુર એક વાત કરે છે કે તમે ભૂલ કરો છો. શ્રી કૃષ્ણ એટલા બધા વેચાઈ જાય એવા પુરુષ નથી. તમારી જે માન્યતા છે તે ભૂલ ભરેલી માન્યતા છે. આવશે ખરા, તમને સમજાવશે પણ ખરા, પણ તમારા આ જે સમગ્ર સ્વાગતમાંથી જળ સિવાય કશું ગ્રહણ કરશે નહીં. આવ્યા, સમજાવ્યું, જળ સિવાય કશું ગ્રહણ કરતા નથી. કૌરવો મદમાં, અહંકારની અંદર, મમત્વની અંદર અંધ બની ગયા હતા. યુદ્ધ અટક્યું નહીં, યુદ્ધ થયું, યુદ્ધમાં પાંડવોનો વિજય થયો. પાંડવોનો વિજય થયો એટલે યુધિષ્ઠિર એ વિજય મનાવવા માટે રણ મેદાનની અંદર એક ચક્કર લગાવે છે, ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે. યુધિષ્ઠિર કહે છે કે જેના માટે અમે યુદ્ધ લડ્યા એમાંનું કોઈ બચ્યું નથી. અમે અમારા સંતાનો માટે યુદ્ધ લડ્યા, અમે અમારા ભાવિ માટે યુદ્ધ લડ્યા, સંતાનોના શબ પડેલા છે, આ રણભૂમિ એ સ્મશાન ભૂમિ બની ગઈ છે. અને એ વખતે કહું કે આ બધાનું કારણ મમત્વ હતું. આ અહંકાર અને મમત્વ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનસાર અષ્ટકની અંદર બહુ સ્પષ્ટ કહ્યું કે આપણી અંદર પડેલો આ અહંકાર અને મમત્વ એ કેવા છે. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધ્યકૃત, હું અને મારું આ બે એવા મંત્રો છે, આ બે એવા શબ્દો છે, એ બે શબ્દોએ એટલું બધું પ્રભુત્વ આપણી અંદર જમાવી દીધું છે કે આપણને આંધળા બનાવી દીધા છે. હું કંઈક છું, હું જાણું છું, હું ધનવાન છું, હું સત્તામાં બેઠેલો છું, હું કહું તે સાચું, આવા ભાવો મનુષ્યની અંદર પડેલા છે. હું ઘરમાં મોટો છું તો મારી વાત કેમ ન સાંભળો, હું વેપાર કરું છું ને ધન કમાઉં છું તો મારી વાતો તમારે સાંભળવી જોઈએ. આ હું પદના જુદા જુદા સ્વરૂપો છે કે ક્યાં ક્યાં હું પદ આવે છે. અહંકાર ક્યાંથી ઉભો થાય છે? શાસ્ત્રોની અંદર એના માટે કહું કે કેટલાક માણસને પોતાના સ્વાસ્થ્યનો એટલે કે પોતાની હેલ્થનો અહંકાર હોય છે, કેટલાકને પોતાના જ્ઞાનનો અહંકાર હોય છે, કેટલાકને કુળનો અહંકાર હોય છે, કેટલાકને શક્તિનો અહંકાર હોય છે, કેટલાકને તપનો અહંકાર હોય છે. આવા અનેક પ્રકારના અહંકારો એનું વિશ્લેષણ શાસ્ત્રોની અંદર કર્યું. એની સામે પછી બીજી વાત કરે છે કે મમત્વ, મારું 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 કરીને જીવ આ સંસારની અંદર ભૂલો પડી જાય છે. કેમ કે મારું એ એક આંખો ઉપર પાટા સ્વરૂપ છે, આંખો ઉપર પાટો બંધાઈ જાય અને પછી તમને એમ કહે કે આ રોડ છે, સીધે સીધો છે, તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં લઈ જાય છે, પણ હવે તમે કાર ચલાવીને પહોંચી જાઓ, સીધો જ છે, ક્યાંય વળવાનું નથી. પણ એના ઉપર આંખે પાટા બાંધીને ડ્રાઈવ કરવું જેટલું કઠિન છે અને જેટલું ભયંકર છે, જેટલું ડેન્જરસ છે, એટલું જ ડેન્જરસ એ મમત્વના પાટાને આંખ ઉપર બાંધીને જીવન જીવવા જેવું. એક ક્ષણ પણ એ પાટા બાંધીને ડ્રાઈવ કરી શકાય નહીં તેવી રીતે જ્યારે આપણા આંખો ઉપર મમત્વનો પાટો બંધાઈ જાય છે ત્યારે આપણે ધર્મના માર્ગે, અધ્યાત્મના માર્ગે, સાધનાના માર્ગે ચાલી શકતા નથી. આને બહુ સામાન્ય વાત ન સમજતા, બહુ ગંભીર વાત છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ મેં તો બધું છોડી દીધું છે. શું કહીએ છીએ? મને શેમાય મને હવે રસ નથી. દેશમાં હોઈએ તો કદાચ આપણને દાગીનાનો પણ મમત્વ રહે કે પ્રસંગે દાગીના પહેરવા જોઈશે એટલે દાગીના છેલ્લે સુધી આપણે કોઈને આપીએ નહીં. પણ અહીંયા તો એ પણ મહત્વ હવે રૂચિ આશક્તિ રહી નથી, મારા પણ રહ્યું નથી. કારણ કે અહીંયા કોઈ તમે દાગીના પહેરો કે ના પહેરો કોઈ બહુ વિશેષ નોંધ લેતું નથી, એટલે આપણે કહીએ કે એ પણ મેં આપી દીધું છે. વાત સાચી છે, તમે આપ્યું, છોડ્યું, પણ એનાથી પણ એક મમત્વ પડેલું છે જીવની અંદર. એ સૂક્ષ્મ મહત્વ છે અને એ મહત્વ છે એ ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. શું થયું છે? બે વાર કહ્યું કે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. આ દેહમાં હું પણ આવીને મમત્વ પણ આવીને અટકી જાય છે કે ત્યાં સુધી આપણે બધું જ છોડીને બેઠા છીએ, પણ દેહને કશું થાય એટલે તરત મારો દેહ છે. બોલવામાં તો આપણે બહુ શૂરા છીએ કે આપણે કહીએ છીએ કે આત્મા જ આત્મા, આત્મામાં જ લીન રહેવાનું છે, પણ દેહ પ્રત્યેનો આપણો અભ્યાસ એટલો બધો પ્રબળ છે કે આપણે દેહના અભ્યાસમાંથી એટલે દેહના બંધનોમાંથી બહાર નીકળી શકતા નથી. એટલે જે છેલ્લો મમત્વ છોડવાનું છે એ મારા પણ એ દેહ સાથેનો જે મમત્વ છે એ જ છોડવાનું છે. અત્યંત કઠિનતમ કાર્ય છે અને એ કાર્યને સમજવા માટે જૈન ધર્મની અંદર બહુ સુંદર ક્રિયા બતાવી કે રોજ કાયોત્સર્ગ કરો. પરમાત્માની પ્રતિમા આપણને એ ઉપદેશ આપે છે. આપણે જ્યારે એની સામે ઉભા રહીએ છીએ ત્યારે એ ઉપદેશ આપણને મળે છે કે આ કાયાને છોડીને બેઠેલા મહાત્મા છે, વિતરાગી છે. તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ વો સ્થિરામી, કે હું મારા આત્માને મારા પોતાના દેહને ત્યાં સુધી વો સ્થિરાવી દઉં છું. ત્યાં સુધી સંકલ્પ કર્યો છે ત્યાં સુધી, ત્યાં સુધી હું મારા દેહની અપાણમ કાયમ વો સ્થિરામી. કાય શબ્દ પહેલા આવ્યો છે, અપાણમ પછી આવ્યો છે, પણ બંનેનું અનુસંધાન કરવાનું છે કે અપાણમ કાયમ વો સિરામી. અપાણમ એટલે મારી, કાયમ એટલે કાયા, એને વો સિરાવું છું. ક્યારેય આપણે વિચાર કર્યો છે ખરો કે કાયોત્સર્ગ જેવી ક્રિયામાં આ વાતની ઉપર ભાર કેમ મૂકવામાં આવ્યો છે? આ સૂક્ષ્મતમ મૂળિયા આપણી અંદર પડેલા છે, બહુ ઊંડે ઊંડે પડેલા આ મૂળિયા, એના મૂળ ખૂબ ઊંડે સુધી ગયા છે મમત્વના. આ દેહ મારો છે એ ભાવ પડ્યો છે ત્યાં સુધી આપણે આ મમત્વ ભાવ છોડી શકતા નથી. ત્યાં સુધી આપણને નવા નિમિત્તો મળતા જ આપણે ફરી સંસારની અંદર અટવાઈ જઈએ છીએ. થોડું માથું દુખે એટલે પહેલા જ આપણને ટાયલિનોલ યાદ આવે. આવવી જોઈએ, ના આવવી જોઈએ એવું નથી. શાસ્ત્ર એવું નથી કહેતું કે ભાઈ તમે આ ભલે દુઃખ આવે તો આવે પણ તમે દવા ના કરો ને મરી જાઓ એવું નથી કહેતું. પણ શાસ્ત્ર બે વાત કરે છે કે દુઃખ આવે ત્યારે તમે દેહને દેહની નશ્વરતાનો વિચાર કરો કે આ પણ ચાલ્યું જશે, આ મારા દેહને પીડા ઉત્પન્ન થઈ છે, કર્મને કારણે ઉત્પન્ન થઈ છે. અને સાથે સાથે ઉપચારનો પણ વિચાર કરો કે કયા ઉપચારથી આ દેહને થયેલી પીડાને હું શાંત કરી શકું, જેથી હવે વાત આવે છે કે જેથી હું મારી ધર્મ આરાધના, મારી સમતા, મારી સમાધિ, મારું તત્વચિંતન, મારો સ્વાધ્યાય, મારું તપ, મારો જપ સારી રીતે કરી શકું. પાર્ટીમાં જવાનું હોય અને માથું દુખતું હોય તો વિચાર શું આવે છે? જવું જ છે, પાર્ટીમાં ગયા વગર નહીં ચાલે. બે કલ્પના કરીએ આપણે કે એક એ દિવસે સ્વાધ્યાય છે અને એ જ સમયે પાર્ટી છે. મન ક્યાં દોડે છે? દેહ તરફ દોડતું હશે તો પાર્ટી ત્યારી લાગશે, આત્મા તરફ દોડતું હશે તો સ્વાધ્યાય ત્યારો લાગશે. આપણે ક્યાં જઈએ છે? એટલું જ નહીં પણ વ્યવસ્થાપકોને પણ એ વિચાર કરવો પડે છે કે આપણે એવા ટાઈમે સ્વાધ્યાય રાખીએ કે પાર્ટી વગેરે હોય નહીં. બપોરના જ રાખો કે સવારના રાખો, જે સમય પાર્ટી ના હોય. આ વાસ્તવિકતા છે. એનો અર્થ એ છે કે આપણને કેટલી કેટલી પાર્ટીઓમાં ગયા છીએ ભાવનાબેન, મહેન્દ્રભાઈ કેટલી ગયા, અને હવેની નવી પાર્ટીઓમાં પણ આવવાનું તો એનું એ જ, કશું રિપીટ, બધું જ એનું એ જ રિપીટ, એના એ જ માણસો, એનું એ જ ખાવાનું, એની એ જ વસ્તુઓ અને એની એ જ વાતો. છતાંય જીવને શું પ્યારું છે? જવું પડે તો એવો ભાવ આવે છે કે મારે જવાનું છે, વ્યવહાર ખાતર જઈ આવીશ અને ત્યાંથી જેટલું વહેલું નીકળે એટલું નીકળી જઈશ. એવું થાય મનોજભાઈ શું થાય? આરામથી જઈશું, આરામથી બેસીશું, વધુમાં વધુ બેસીશું અને ગપ્પા મારીશું, અને સાંજે ઘરે આવો અને પછી વિચાર કરો, એક ક્ષણ વિચાર કરો, ઉપાડો. આ પણ બહુ સિરામી વખતે વિચાર કરો કે મેં શું વો સિરાવ્યો, સ્વાધ્યાય વો સિરાવ્યો કે દેહને વો સિરાવ્યો. આટલી જાગૃતિ આવી જાય તો આ દેહ મારો છે એવું રહેશે નહીં, અને દેહ મારો છે એવો ભાવ જ્યારે તૂટે ત્યારે શું થાય? આત્માનો રસ્તો, આત્માના દ્વારો ખુલી જાય. જે જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. મહાવીર પાસે શું નહોતું? એ રાજકુમાર હતા, સંપત્તિ હતી, બધું જ હતું, કશું વસ્તુની કમી ના નહોતી. પણ એક સંકલ્પ પૂરો થયો કે માતા પિતા સ્વર્ગવાસી થયા છે, મારો સંકલ્પ પૂરો થઈ ગયો છે. એક ક્ષણનો વિલંબ કર્યા વગર મોટા ભાઈની પાસે આવે છે, વંદન કરે છે અને કહે છે કે ભાઈ હવે હું જાઉં છું. મોટો ભાઈ કહે છે કે ક્યાં જવું છે? બસ સંસાર છોડીને જવું છું. મોટાભાઈની આંખમાં આંસુ આવી ગયા કે આ શું બોલો છો તમે? એક તરફ માતા પિતાના અવસાનનું દુઃખ છે, મારા માથા ઉપર આ મેરુ પર્વત જેટલું દુઃખ આવીને પડ્યું છે અને એ સમયે તમે આવું કરો છો, આનો અર્થ તો તમે દાજા ઉપર ડામ દેવા બરાબર છે. આનો અર્થ તો ઘા ઉપર મીઠું ભભરાવા જેવું છે. મને જે પીડા છે એની પીડાને તમે બમણી કરી રહ્યા છો. તો તે શું કરું? તો કે થોડા સમય માટે અટકી જાઓ, થોભી જાઓ. થોભ્યા ભગવાન, પણ કેવી રીતે ઉભા રહ્યા? બે વર્ષ રહ્યા, બે વર્ષનો સમય કેવી રીતે કાઢ્યો? સાંભળ્યું છે, આપણે અનેક વાર આ સાંભળ્યું છે કે ભગવાને બે વર્ષના સમયગાળા દરમિયાન નિરપેક્ષ ભાવે સંસારમાં રહ્યા, અને જે લોકોને એમના પ્રત્યે લાગણી હતી એમને પણ એવું અનુભવાયું કે હવે આ જીવને મુક્ત થવા માટેની રજા આપી દેવી જોઈએ. ક્યાંય આસક્ત ન થયા. આપણે તો એક ક્ષણ મળે તો એ પણ છોડવી નથી, એ પણ ભોગવી લેવી છે, એમાં પણ આસક્ત થઈ જવું છે, એને પણ માની લેવું છે. તો એ છે ભાષ્યો, દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. આત્માને દેહ માની લીધો છે. આપણે આત્માને જ દેહ માનીને જીવી રહ્યા, દેહને જ આત્મા માનીને જીવી રહ્યા છે કે આ દેહ એ જ આત્મા છે અને એને જ આપણે પાળવો જોઈએ, એને જ પોષવો જોઈએ, એને જ આપણે કરવું જોઈએ. તો અપ્પાણમ બોશિરામી ક્યાં ગયું? અપ્પાણમ બોશિરામી બોલીએ છીએ આપણે, પણ ક્યારેય આપણે ઉભા નથી રહ્યા, ઉભા રહીને વિચાર્યું નથી કે મને મારી કાયા પ્રત્યેનો મમત્વ ઓછું થયું છે કે નહીં. શાસ્ત્રકારો એવું નથી કહેતા કે તમે બધું છોડીને જતા રહો, પણ એવું જરૂર કહે છે કે 5 મિનિટ માટે પણ તમે આટલું ઉભા રહીને વિચાર કરો કે મારે મારી કાયા પ્રત્યેનું મમત્વ છોડવાનું છે, છૂટે છે કે નહીં, તો એ છોડવા માટેનો 5 મિનિટનો મારો અભ્યાસ કરું. આ અભ્યાસ તમને જીવનની અંદર આગળ લઈ જશે. પણ એ અભ્યાસ નહીં હોય તો આપણને આ દેહમાં જ બધું લાગશે, દેહ જ બધું છે, સર્વસ્વ છે એ ભાષ્યા કરશે. તેમાંથી મુક્તિ મેળવવાની છે. એ મુક્તિ મેળવવા માટે અહીંયા કહે છે કે આ મમત્વનો ભાવ પડ્યો છે ને, મારાપણાનો ભાવ. દુનિયાવી વસ્તુઓ છોડી શક્યા છો તો આ દેહ પણ દુનિયાવી છે, એ છૂટવાનો છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, શું કરવાનું છે? છોડીને જ જવું પડશે, એને લઈને જઈ નથી શકવાના. તો તમે એ અભ્યાસ કરશો કે કંઈક છૂટે. કેટલા બધા દ્રષ્ટાંતો છે આપણી પાસે કે જે કાયોત્સર્ગની અંદર મુનિઓ લીન થયા છે, અને એ સમયે આવેલા ઉપસર્ગોમાં માત્ર એક જ ચિંતન કર્યું છે કે અત્યારે હું કાયાને છોડીને બેઠો છું અને આ જે કંઈ ઉપસર્ગો આવે છે એ બધા પૌદ્ગલિક છે. પૂદગલને પૂદગલ હેરાન કરી રહ્યું છે. મારે તો મારા આત્માનું, મારા આત્માની જે ભાવદશા છે એ ભાવદશાને જરાય વિલીન થવા દેવી નથી. એક દિવસ અભ્યાસ કરો, 8 દિવસ પર્યુષણના અભ્યાસ કરો કે મારા ઉપયોગને હું શું કરવા નહીં દઉં, પડવા નહીં દઉં. મારો ઉપયોગ ઉર્ધ્વગામી જ હશે, ઊંચે જ જનારો હશે. આ અભ્યાસ કરવાથી, આપણા ઉપયોગની નિરંતર પરીક્ષણ કરવાથી આપણને ખ્યાલ આવશે કે હું શું કરી રહ્યો હતો અને હવે શું કરવા યોગ્ય છે. તો ઉપાધ્યાય યશોવિજયજીએ બહુ સ્પષ્ટ કહ્યું કે હું અને મારું આ બે શબ્દો એ એટલા બધા મંત્રાક્ષર જેવા છે કે એણે આખા જગતને આંધળા બનાવી દીધા છે. બધા જ અંધ બની ગયા છે. તો કહે છે કે આ મંત્રનો એટલો બધો પ્રભાવ હોય તો જીતી કેવી રીતે શકીશું? હું અને મારું એવા ઉપર વિજય કેવી રીતે મેળવીશું? તો કહે છે કે તમે એક જ ભાવ આગળ ન લગાડી દો, હું નથી અને મારું નથી. આ સંસારમાં હું છું જ નહીં, મારું છે જ નહીં. ઉપનિષદના ઋષિઓએ જ્યારે આના ઉપર ચિંતન કર્યું ત્યારે એક બહુ મોટી જે ભારતીય સંસ્કૃતિએ આ વિશ્વને જે દેન આપી, એ દેન એ છે કે શૂન્યની શોધ કરી આપી. શું આપ્યું આ વિશ્વને ભારતીય સંસ્કૃતિએ? શૂન્યની શોધ કરી આપી કે આ શૂન્ય છે. શૂન્યનો એક લાભ અને એક ઉપયોગ ગણિત શાસ્ત્રમાં થયો અને શૂન્યનો બીજો ઉપયોગ અધ્યાત્મ શાસ્ત્રની અંદર થયો. જ્યારે શૂન્ય ઉપર ગણિત શાસ્ત્રીઓએ ચર્ચા કરી ત્યારે એમ જોયું કે આ શૂન્ય એ સૌથી મોટામાં મોટી પ્રોપર્ટી છે. શૂન્ય ન હોય તો એક બે ત્રણ ચાર એને મૂલવી શકાતા નથી. બીજી વસ્તુ કહી કે બધા જ અંક છે એ કેવા છે, નશ્વર છે. બે આવે એટલે એક નશ્વર થઈ જાય, ત્રણ આવે એટલે બે નશ્વર થઈ જાય, ચાર આવે એટલે ત્રણ નશ્વર થઈ જાય, પણ શૂન્ય ક્યારેય નશ્વર થતો નથી. શૂન્યની આગળ શૂન્ય મુકતા જાઓ, શૂન્યની આગળ શૂન્ય મુકતા જાઓ, શૂન્ય શૂન્ય જ રહે છે. એનું આધ્યાત્મિક શાસ્ત્રની અંદર કહું કે તમે શૂન્ય થઈ જાઓ, કર્મ રહિત થઈ જાઓ. જ્યારે તમે કર્મોથી રહિત શૂન્ય થઈ જશો ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થઈ જશે. શૂન્ય થવાની કળા શીખવાડી ઉપનિષદના ઋષિ મુનિઓએ, અને એ કળા એ છે કે આપણે કર્મો રહિત થઈને શૂન્ય બનતા, તમે જ્યારે તમારા મનને વિચારોથી શૂન્ય બનાવી દો છો ત્યારે કેટલી શાંતિનો અનુભવ થાય છે. અને વિચારોના વમળની અંદર ફસાયા હોઈએ છીએ ત્યારે આપણને કેટલી પીડા થાય છે. જેમ જેમ વિચારો ઓછા થતા જાય તેમ સુખ મળતું જાય. એટલે અહીંયા કહે છે કે જીવનને મનને શૂન્ય કરતા શીખો. એ શૂન્ય કરવાની કળા એટલે કાયોત્સર્ગની કળા. કાયોત્સર્ગ કરીએ છીએ એટલે શૂન્ય થવાની કળા શીખીએ છીએ. અને જ્યારે શૂન્ય કરો છો ત્યારે એ શૂન્ય એ અત્યંત શક્તિશાળી તત્વ છે. એ શૂન્ય એમાં બધું જ છે, એમાં જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પડેલું છે. ત્યારે એની અંદરથી આપણને આ સમજાય છે. આપણે રોજ બોલીએ છીએ, શરૂઆતમાં બોલીએ છીએ, અંતે બોલીએ છીએ, પણ એનો તાત્વિક અને દાર્શનિક વિચાર, દેહ છતાં દેહની દશા વર્તે દેહાતીત, આ દેહાતીત થવું એટલે શૂન્ય થવું, દેહના બંધનોથી મુક્ત થઈ જવું. આપણે સદંતર એ કહી શકતા નથી, પણ અમુક સમય સુધી, અમુક કાળ સુધી, અમુક મિનિટો સુધી તો આપણે એ કળા શીખવી જ રહી. અને એ જ્યારે શીખી લેવાય છે ત્યારે આપણને ખરા સુખનો અનુભવ થાય છે. આ શૂન્યતાનો પ્રભાવ છે અને એ કાયસર્ગથી આપણે ઓળખીએ છીએ. તો કહે છે કે ન અહમ ન મમ એ વસ્તુ શીખી લો. જેમ તમે બીજી બધી વસ્તુમાં મારું મારું અને હું પદને ઘૂંટ્યા કરો છો, ભલે ઘૂંટો પણ એની આગળ આજથી એક ન મૂકી દો બંનેની આગળ. જ્યારે જ્યારે તમને એમ થાય કે હું કંઈક છું ત્યારે એ જ વિચાર કરો કે હું કંઈ નથી. અને જ્યારે જ્યારે મારું મારું કહેવાનો વિચાર આવે ત્યારે સમજો કે આમાં મારું શું છે, મારું તો કંઈ છે જ નહીં. છેવટે આ બધું અહીંયા મૂકીને જ જવાનું છે. સદ્દામ હુસેને એનો જે ઘર હતું એ ઘરની અંદર શું કર્યું હતું, એના નળ પાણીના નળ સોનાના હતા, એની દિવાલો સુવર્ણથી જડેલી હતી, અપાર સંપત્તિ ભેગી કરી પણ એક પણ વસ્તુ લઈ જઈ શક્યા નહીં. અહીંયા જ મૂકીને જવું પડ્યું. આ વાત બરાબર સમજવાની છે. અને એ વાતને અહીંયા કહું કે આ જ અહંકાર અને મમકાર, એ જ આ બે શબ્દો જ એ રાગ અને દ્વેષના પર્યાય વાચી છે. રાગ અને દ્વેષને સમજવો હોય તો અહીંયાથી શરૂ કરવું જોઈએ કે રાગ શું છે અને દ્વેષ શું છે, ક્યાંથી ઉભા થાય છે, કેવી રીતે ઉભા થાય છે. દેહમાં મમત્વનો ભાવ ઉત્પન્ન થયો અને મનની અંદર અહંકાર ઉત્પન્ન થયો. એક અહંકાર ઉત્પન્ન થયો, જાણતો હતો, પરમ જ્ઞાની હતો રાવણ. કેટલો જ્ઞાની હતો, જબરદસ્ત જ્ઞાની હતો, શક્તિશાળી હતો. મંદોદરીએ એને પૂછ્યું હતું કે તમે મારામાં શું નથી ભાળતા, શું ઓછું જોયું કે આ સીતાને ઉપાડી લાવ્યા, ત્યારે એનો જવાબ બહુ સરસ હતો. એ કહે છે કે હું જાણું છું કે ખોટું કામ કરી રહ્યો છું, પણ મારે જગતને એ બતાવવું છે કે ખોટું કામ કરવાથી વિનાશ સિવાય બીજું કાંઈ જ પ્રાપ્ત થતું નથી. ત્યારે મંદોદરી એને કળા શીખવાડે છે કે તો પછી તમારા આટલા ઊંચા ભાવ છે તો હું તમને એક ક્લુ આપું કે તમે રામનો વેશ લઈને સીતા પાસે જાઓ. તમે તો વિદ્યા પુરુષ છો, ઘણી બધી વિદ્યા તમારી પાસે છે. તો રાવણ કહે છે કે તું મને એટલો મૂર્ખો માને છે, મેં આ પ્રયોગ નહીં કર્યો હોય, હું આ પ્રયોગ કરી ચૂક્યો છું. ત્યારે મંદોદરી કહે છે કે શું થયું, તો તેને રામનો વેશ લીધો ત્યારે મારો અંદરનો વિકાર શમી ગયો, મારી અંદર જે અહંકાર હતો એ નષ્ટ થઈ ગયો, હું રાવણ છું એ રહ્યું નહીં. કથા કદાચ આ કથા હશે, કાલ્પનિક હશે, પણ એ કથાનું રહસ્ય બહુ ઊંડું છે કે તમે જ્યારે પરમાત્મા પાસે જાઓ છો ત્યારે તમને પરમાત્મા ભાવ ઉભો થાય છે, અને જ્યારે તમે પાર્ટીમાં જાઓ છો અને મોજ મસ્તી કરો છો ત્યારે સંસાર ઉભો કરીએ છીએ આપણે. ત્યારે આપણને માત્ર એ જ દેખાય છે કે પેલા એ કપડાં સારા પહેર્યા હતા, પેલા એ પરફ્યુમ સારું સાંટ્યું હતું, પેલાની ઘડિયાળ સારી હતી, પેલાની ફ્રેમ સારી હતી, પેલા એ સુંદર વાતો કરી. નામાનું કહ્યું, આવી અનેક બાબતો આપણે વખાણી છે, પણ એ અનેક બાબતોના વખાણ પછી સંસારની કઈ બાબતો આપણને એ લાભકારી બની. કઈ વસ્તુ આપણને લાભ કરતા બની, એનાથી મુક્તિ મેળવવા માટે કહ્યું કે જ્યારે જ્યારે આવું થાય ત્યારે આટલો જ વિચાર કરજો કે આ હું નથી અને મારું નથી. માયા લોભ કષાયશ્ચ ઇત્યેતદ રાગ સંનિતમ દ્વંદ્વમ. હવે એના આ રાગ અને દ્વેષને સમજાવતા કહે છે કે આ ચાર કષાયોમાંથી માયા અને લોભ છે એ રાગથી ઉત્પન્ન થાય છે. જ્યારે રાગ આવે છે ત્યારે એ સાથે માયાને પણ લેતો આવે છે અને લોભને પણ લઈ આવે છે. એટલે કહે છે કે આ માયા અને લોભ એ બંને રાગ જ છે, રાગથી ઉત્પન્ન થાય છે. અને ક્રોધ અને માન, ક્રોધો માનસ્ચ પુનર્દ્વેષઈતિ સમાસ નિર્દિષ્ટ. સંક્ષિપ્તમાં એવું કહી શકીએ કે ક્રોધ અને માન એ દ્વેષના પરિણામો છે. જ્યાં દ્વેષ આવશે ત્યાં ક્રોધ ઉત્પન્ન થવાની સંભાવના બનેલી છે, જ્યાં દ્વેષ આવશે ત્યાં માન અહંકાર એ ઉત્પન્ન થશે. એટલે ક્રોધ માન માયા અને લોભ કહીએ તો રાગ અને દ્વેષ જ છે, અને જ્યારે રાગ અને દ્વેષ કહીએ ત્યારે ક્રોધ માન માયા અને લોભ જ સમજવાનું છે. આ બંને અરસપરસ એક જ પરિવારના તત્વો છે. આ બધા રાગ અને દ્વેષથી કર્મ બંધ થાય છે, કર્મ બંધાય છે, આત્મા સાથે કર્મ જોડાય છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી એને અહીંયા ઉમાસ્વાતી મહારાજ આ શ્લોકમાં વર્ણવે છે કે મિથ્યા દ્રષ્ટિ અવિરમણ પ્રમાદ યોગાસ તયોર બલમ દ્રષ્ટમ. આ રાગ અને દ્વેષને બળ કોણ પૂરું પાડે છે, કોણ એને પ્રેરે છે, કોણ એને એની સાથે જોડાઈ જાય છે કે જેનાથી આ રાગ અને દ્વેષ એમ માને છે કે અમે તો બહુ ધનવાન છીએ, અમે બહુ શક્તિશાળી છીએ. આખરે આપણે જોયું છે કે દુર્બળ માણસ પણ બહુ મોટો સમર્થ હોય એવું માનતો હોય છે. એની પાછળનું કારણ એને પોષનારા પરિબળો કયા છે એ છે. અહિયાં કહે છે કે આ રાગ અને દ્વેષને પોષનારા પરિબળો એ જે અહિયાં લખ્યું છે તે મિથ્યાત્વ. સૌથી પહેલી વાત તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, મિથ્યાપણું, ત્વનો અર્થ છે શું? પણું. મિથ્યા એટલે ખોટું, ખોટાપણું. ખોટાપણું શું? ખોટાપણું આપણો અભિગમ ખોટાપણાનો. ખોટાપણું એટલે સાચાને ખોટું માનવું અને ખોટાને સાચું માનવું. ગઈકાલે આપણે જોયું હતું કે આ સાચા અને ખોટાના બંધારણો બંધાય છે એની પાછળ એક તો પૂર્વભવના સંસ્કારો, એટલે કે પૂર્વભવથી લઈને આવેલા કર્મો, વર્તમાન કાળના માતા પિતાના સંસ્કારો, શિક્ષા, એમાં શિક્ષા અને ગુરુઓ, અને છેલ્લે આપણે જે જે ઘટનાઓમાંથી પસાર થયા છે તે મિથ્યાત્વને બળ પૂરું પાડે છે. એના કારણે મિથ્યાત્વ પોષાય છે. શાસ્ત્રમાં એક જુદી રીતે મિથ્યાત્વની વાત કરી છે કે આ મિથ્યાત્વ કેવી રીતે આપણા જીવનની અંદર આવી જાય છે. તો બે મુખ્ય તત્વો કયા છે કે મિથ્યાત્વ આવવાના બે મુખ્ય તત્વો, એક અજ્ઞાન અને બીજો આગ્રહ. અજ્ઞાન છે એટલે મિથ્યાત્વ પોષાય છે, અને આગ્રહ છે એટલે મિથ્યાત્વ પોષાય છે. સમજણ નથી એટલે આપણે જે માનીએ છીએ તે જ શ્રેષ્ઠ છે એવું આપણે માનવા લાગીએ છીએ, એ અજ્ઞાનતા. અજ્ઞાનતા છે એટલે આપણે કહીએ છીએ કે આવું તે કંઈ હોતું હશે, આમ તો કંઈ હોતું હશે. આજથી 25 વર્ષ પહેલાની આપણે વાત કરીએ, આપણા પોતાની, આપણા જ જીવનની વાત કરીએ, તો એ 25 વર્ષ પહેલા જયારે તત્વ નતા સમજ્યા ત્યારે તત્વ વિષયનો આપણો જે અભિગમ હતો તે, અને આજે આપણે જયારે તત્વની રૂચિ કેળવી છે ત્યારે આપણે જે દેખાઈ રહ્યું છે, જે સમજ કેળવાઈ છે, એમાં બહુ મોટું અંતર છે. તે સમયે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંવર નિચરા બંધ મોક્ષ આ સમજવું આપણને બહુ અઘરું લાગતું હતું. આજે આપણે થોડી ઘણી પણ સમજ કેળવી છે એટલે જીવ અતિ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિર્જરા અને મોક્ષ જેવા તત્વોમાં રૂચિ પેદા થઈ છે, જ્ઞાન આવ્યું. એટલે બીજો છે આગ્રહ. આપણી અંદર બહુ બધા આગ્રહો પડ્યા છે, એ મિથ્યાત્વને પોષે છે. આ આગ્રહને પોષનારા તત્વો પણ પાછા વિચારવાના છે. આ આગ્રહને પોષનારા તત્વો છે એમાં રસગારવ, રિદ્ધિગારવ અને સાતાગારવ. રસનું ગૌરવ એટલે આપણને જે રસ પ્રાપ્ત થયો છે, એટલે કે બહુ સુંદર ભોજન મળતું હોય, બહુ સુંદર આપણને સામગ્રી મળતી હોય, એમાં આપણે રચ્યા પોચ્યા રહેતા હોય ને, એનો આપણને અહંકાર આવી જાય કે મને બધું જ મળ્યું છે, એનાથી પેલું મિથ્યાત્વ પોષાય છે. રિદ્ધિ ગારો એટલે રિદ્ધિમાં આપણે ખૂંપેલા રહીએ એટલે એમાંથી આપણને આગ્રહ પોષાયા કરે છે, આપણા આગ્રહો. અને સાતાગારવ, આપણે બહુ જ શક્તિશાળી છીએ અને એના કારણે સાતાનો અહંકાર પડ્યો છે, સાતાનું ગૌરવ છે, એના કારણે ધર્મ પ્રત્યેનો આપણો જે અભિગમ છે એ પ્રગટતો નથી. જે દિવસે તમને એ સમજાઈ જાય કે જે હું શ્વાસ લઈ રહ્યો છું એ બહાર આવશે કે નહીં એનો જરાય વિશ્વાસ કરવા જેવો નથી, એટલે શ્વાસનો પણ વિશ્વાસ કરવા જેવો નથી, એ જ્યારે સમજાઈ જાય ત્યારે એક ક્ષણ પણ વિલંબ કરતા નથી, પ્રમાદ કરતા નથી, એક ક્ષણ પણ આત્માને ભૂલતા નથી. એટલે શાસ્ત્રની અંદર એક વાત કરી છે કે જેનો આત્મા જાગી ગયો છે, જેની દ્રષ્ટિ ખીલી ગઈ છે, જે મિથ્યાત્વથી દૂર હટી ગયો છે, એ સંસારમાં રહે કે નહીં? તો કે રહે, કદાચ રહેવું પડે તો રહે, કોઈ કારણસર એ સંસારમાં વિચરતો હોય. પણ એની સ્થિતિ કેવી હોય તો કે છે કે રસ્તો ચાલતા આપણે ખુલ્લા પગે ચાલી રહ્યા હોઈએ અને એક એવો રસ્તો એક એવી જગ્યા આવે કે જ્યાં ગરમ લોઢાની પાટ મૂકેલી હોય અને એ પસાર કરવી જરૂરી હોય, એના વગર બીજો કોઈ રસ્તો જ ન હોય, એ નીચે ખાય છે, તમારે એ પાર કરવી જરૂરી છે. તમે એમ વિચાર કરો કે આ દાઝી જવાય એવી લોખંડની પાટ છે, એના ઉપર ચાલવાને બદલે હું બાજુમાંથી જઉં તો તમને નીચે ભયંકર ખાઈ દેખાય છે. એટલે ચાલવું જરૂરી છે. એ સમય તમારા મિત્ર સાથે તમે જઈ રહ્યા હો એ લોખંડની પાટ ઉપર પગ મૂકવો પડે તો વાતો કરતા કરતા ચાલો કે પગ મૂક્યો ને ઊંચો કર્યો, પગ મૂક્યો ને ઊંચો કર્યો, એવી રીતે ચાલો ઝડપથી. એક ક્ષણ પણ પેલો મિત્ર કહે કે ભાઈ ઉભો રે ને આ શું થયું, તું કેમ આટલી બધી ઉતાવળ કરે છે, તો કે ભાઈ તને તું દાઝીશ, ચાલ ઝડપથી અહીંયાથી નીકળ. તો તપ્ત લોહ પદ વત કે સંસારમાં રહેવું પડે તો પણ એનો અભિગમ કેવો હોય, એનો અભિગમ એવો હોય કે મારે આ કરવું પડે છે એટલે હું કરું છું, મારું આ કર્તવ્ય છે એટલે કરું છું, આ કરવા યોગ્ય નથી. કરવા યોગ્ય તો શું છે? શ્રીપાળે મહિનાના જીવનની અંદર મહિના અને શ્રીપાળનો રાસ આપણે દર વર્ષે બે વખત બે ઓળીમાં વાંચીએ છીએ. બહુ મહત્વનો ઉપદેશ આપ્યો આ શ્રીપાળ મહિનાની કથાએ. સીતાએ રાજસભાની અંદર મૈણા સુંદરીને પ્રશ્ન પૂછ્યો છે કે કોણ મોટું, બાપ મોટો કે આપ મોટો? આ પ્રશ્ન પૂછ્યો છે. બાપાને એમ હતું કે આ એમ કહેશે દીકરી કે બાપા તમે જ મોટા છો ને, તમે મને જન્મ આપ્યો, મને સંસ્કાર આપ્યા, મને ભણાવી ગણાવી કળાઓમાં હોશિયાર કરી, એટલે આપ જ મોટા છો. મૈણા સુંદરી પાસેથી આ જવાબની અપેક્ષા રાખી હતી. મૈણા સુંદરીએ એની જગ્યાએ બીજો જવાબ આપ્યો. એ કહે છે કે કર્મ મોટું છે, તમે મળ્યા મારા કર્મોને આધીન થઈને, શિક્ષા મળી કર્મોના કારણે, અને મારે જે ભોગવવાનું આવ્યું છે તે પણ કર્મને કારણે. બાપ ગુસ્સે થઈ જાય છે. રાજા વાજા ને વાંદરા ઈચ્છિત જવાબ ન મળે તો મગજ ફાટી જાય. મગજ ફાટી ગયું બાપાનું. જવાબ વિચારી ના આપ દીકરી, નહીં શું કહે છે, જવાબ વિચારી ના આપ, આટલું બધું ગુમાન ના કર. દીકરી કહે છે કે પિતાજી આપ ઉપકારી ખરા, પણ મોટપણ વડપણ તો કર્મનું. મને તમે જે શિક્ષા આપી છે, મને જે તમે જ્ઞાન આપ્યું છે, મારા ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન મળ્યું છે, મને શાસ્ત્રોમાંથી જે મળ્યું છે, ત્રણ બાબતો કહે છે, કલ્યાણ મિત્રો, ગુરુઓ અને પરમાત્માની વાણી, આ ત્રણથી જાગૃતિ આવે છે. કેટલાથી આવે જાગૃતિ? આવે તો કલ્યાણ મિત્રથી આવે, સદગુરુના યોગથી આવે, અને પરમાત્માની વાણીના શાસ્ત્રો છે એનું શ્રવણ કરવાથી, એનું ચિંતન કરવાથી, એનું મનન કરવાથી. આ ત્રણનો યોગ મળી જાય તો સર્વશ્રેષ્ઠ સ્થિતિ માનવી, પણ ત્રણેયનો યોગ ન મળે તો, કોઈ એકનો યોગ મળે તો પણ પોતાની જાતને ભાગ્યશાળી ગણવી કે મને આમાંથી એકનો યોગ મળ્યો. કલ્યાણ મિત્ર મળી ગયા, વિદેશની ધરતી ઉપર કલ્યાણ મિત્રો મળી ગયા, વિદેશની ધરતી ઉપર પરમાત્માની વાણી મળી ગઈ, વિદેશની ધરતી ઉપર કોઈ સદગુરુ મળી ગયા, તો મારા જીવનની ધન્યતા અદભુત છે. કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વયણાઓ, શાસ્ત્રકારો શું કહે છે, કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વયણાઓ, આ ત્રણ બાબતથી જ આપણને ખોટું શું છે અને સાચું શું છે એની સમજ મળે. કલ્યાણ મિત્ર આપણને એવું લાગે કે આ મિત્ર છે કે શત્રુ છે, પણ જેમ જેમ તમે એનો સહવાસ વધારતા જાઓ એમ એમ લાગે કે ખરેખર તમે મારા ઉપર મહદ ઉપકાર, મોટો ઉપકાર કર્યો કે મારી આંખ ખોલી, નહીં તો હું તો આ કિચડમાં પડ્યો હતો અને એ કિચડને જ શું માનતો હતો? સુગંધનો દરિયો માનતો હતો. જેમ ભૂંડ છે, ભૂંડને વિષ્ટા જ મિષ્ટાન ન લાગે, એને વિષ્ટા ન મળે તો એ દુઃખી દુઃખી થઈ જાય, એને એની અંદર પરમ આનંદ આવે છે. એમાં એ જીવની માન્યતાનું કારણ છે કે એ જ એના માટે ઉત્તમ છે. પણ જ્ઞાનીને તો રાજહંસ જેમ માનસરોવરની અંદર આનંદ માણે તેવી રીતે કલ્યાણ મિત્રના સહવાસમાં, ગુરુઓના સમાગમમાં, સદગુરુની નિષ્ઠામાં અને ગુરુ ભગવંત પરમાત્માના વચનોમાં આનંદ આવે. અને એ આ જે આપણી મિથ્યા દ્રષ્ટિ છે એને નાશ કરવામાં કારણ બને છે. આપણું મિથ્યાત્વ ત્યાં હણાય છે, મિથ્યાત્વ દૂર થાય છે, આપણે મિથ્યાત્વની સ્થિતિ નષ્ટ થાય છે. આ ચાર બાબતો આપણે વિચારવાની છે વ્યવહારિક દ્રષ્ટિએ, કે હું કયા સંસ્કારો લઈને આવ્યો છું. મને આજ આ ત્રણમાંથી કોઈક એકનો યોગ મળી ગયો છે એ બહુ મોટી વાત છે. એ મારા સંસ્કારો કઈ બાજુ જઈ રહ્યા છે, એનાથી આ ત્રણ બાબતોથી મારા સંસ્કારોનું શુદ્ધિકરણ કરવાનું છે, મારી શિક્ષાનું શુદ્ધિકરણ કરવાનું છે, મારા જે ગુરુ પરંપરાથી મને મળ્યું છે એટલે કે વ્યવહારિક ગુરુઓ દ્વારા જે મળ્યું છે એનું શુદ્ધિકરણ કરવાનું છે, અને મારી ઘટનાઓથી મારી અંદર જે પરંપરા પડી છે, ઘટનાઓને કારણે મારા મનની અંદર જે ધારણાઓ પડી છે એને શુદ્ધ કરવાનું છે. આટલી શુદ્ધિ આવી જાય એટલે સમજવાનું કે આપણે કોઈક માર્ગ ઉપર ચાલી રહ્યા છે, આપણી મિથ્યા દ્રષ્ટિ પણ ઘટી રહ્યું છે. બીજી વાત કરી કે અવિરમણ, અસંયમિત જીવન. વિરમણ એટલે અટકવું છે. વિરમણનો અર્થ શું છે? અટકવું. અવિરમણનો અર્થ છે ન અટકવું, ન અટકવું. જૈન ધર્મએ જે બહુ મોટી વાત કરી કે એમણે એમ ન કહ્યું કે અહિંસાનું જ પાલન કરો, સત્યનું જ આચરણ કરો, ચોરી ન જ કરો, મૈથુનનું સેવન ન જ કરો, પરિગ્રહ ન જ કરો, એવું ન કહ્યું. એમણે એમ કહ્યું કે હિંસાથી અટકો, હિંસાનું વિરમણ કરવાની વાત કરી. કારણ એ કે જીવને હિંસા વગર ચાલવાનું નથી, નથી ને નથી જ. તો જેટલી ઓછી હિંસા થાય તેટલું વિરમણ અટકવું, એટલે વિરતિ ગ્રહણ કરવી, એટલે સંયમ ગ્રહણ કરવો. અને જ્યારે તમે સંયમ ગ્રહણ કરો છો ત્યારે ખ્યાલ આવે છે કેમ સંયમ ગ્રહણ કરવાનો, કેમ વિરમણ કરવાનો. આ પાંચ બાબતો ઉપર આપણે ક્યારેય વિચાર નથી કર્યો જે અહીંયા લખી છે. પાંચ બાબતો આપણે ખાલી એના અર્થ જાણીએ છીએ, પણ એના ઊંડાણના એના તત્વને સમજવાનું છે કે શા માટે મિથ્યા દ્રષ્ટિની વાત કરી કે મિથ્યા દ્રષ્ટિ એટલે સાચાને ખોટું માનવું, ખોટાને સાચા માનવું. એમાં આપણો અજ્ઞાન અને આગ્રહ કારણભૂત બને છે. અજ્ઞાન અને આગ્રહને પોષનારા રસગારો, રિદ્ધિગારો અને શાતાગારો છે. આ બધું હું ઝડપથી બોલી રહ્યો છું, યાદ રહેશે ને? સેવ થઈ રહ્યું છે પણ સાંભળશે કોણ? કોણ સાંભળશે? જે સાંભળવા, જેને સાંભળવા મૂક્યું છે એ લોકો નથી સાંભળતા. આપણે ત્રણ, આ ત્રીજું સેશન છે, ત્રણેય સેશનમાં આપણે બંધ કરવું પડ્યું. ખેર એ આપણું ચર્ચાનો વિષય નથી. કહેવાનો મતલબ એ છે કે આ એક આખી એની પરંપરા છે, આખી એની એકબીજા સાથે સંકળાયેલી કાર્યકારણની ઘટના છે. એને સમજવાનું છે કે રાવણને પોતાનું શાતાનો ગારવ હતો, એનો રિદ્ધિનો ગારવ હતો. રિદ્ધિ કે મારી જોડે મારે કેટલું, મારી આખી લંકા સોનાની, આખી લંકા મારી સોનાની છે, મને કોણ જીતી શકવાનું છે. અને આખી લંકા બળી ગઈ, નષ્ટ થઈ ગઈ. આ જ બતાવે છે કે આ દ્રવ્ય ગુણ અને પર્યાય, ઉત્પાદ વય અને વ્યય અને દ્રવ્ય, આ બધું જ બધાની સાથે સંકળાયેલું છે. જગતનો એક પણ પદાર્થ એવો બતાવો કે જે આ ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી રહિત હોય, દ્રવ્ય ગુણ અને પર્યાયથી રહિત હોય. એક પણ પદાર્થ તમે વિચારજો, હજુ આપણે બીજા ચાર ત્રણ દિવસ છીએ, એ ત્રણ દિવસમાં તમને કોઈ જવાબ મળી જાય. તમે બધા જ સ્વાધ્યાયકાર છો, સ્વાધ્યાય કરનારા છો, સ્વાધ્યાયાર્થી છો, તો તમે આ બધું તો જાણો છો. પણ હવે એક એમાંથી ઊંડાણમાં જઈને આપણે એ શોધવું છે કે જગતનો કોઈ પણ પદાર્થ આનાથી રહિત છે, ઉત્પાદ બે દ્રવ્યથી, દ્રવ્ય ગુણ પર્યાયથી. વિચારજો એટલે ખ્યાલ આવશે કે જો આ ઉત્પાદ વ્યયને દ્રવ્યથી આખું જગત વ્યાપેલું છે, જગતના તમામ પદાર્થો એમની બંધાયેલા છે, માત્ર મારી દ્રષ્ટિ એને જોતી નથી, અને એ નથી જોતી એટલે મિથ્યા દ્રષ્ટિ સમજવાનું. શું સમજવાનું? મિથ્યા દ્રષ્ટિ એટલે શું? આ જ સાચું છે એ સમજતા નથી, અને ખોટું છે એ છોડતા નથી. આ મિથ્યા દ્રષ્ટિ. એક સ્ટ્રીમર પકડવાનું નથી, સાચું સાચું આચરવાનું છે. એ હું સમજાવું છું, એ જ સમજાવું છું, એની જ વાત કરવા. હા, આની જ વાત હું કરી રહ્યો છું કે એક દરિયાની અંદર એક સ્ટીમર જઈ રહી છે, અચાનક કાળા ડિમાંગ વાદળો આવી પહોંચ્યા છે, ફોગ થઈ ગયો છે, અને બહુ દેખાઈ નથી રહ્યું કે સામે શું આવ્યું છે. એટલામાં એક માણસ આવીને કેપ્ટનને કહે છે કે એક લાઇટ દેખાય છે ત્યાં દૂર દૂર, કંઈક લાઇટ દેખાય છે. તો કે તમે એને મેસેજ મોકલો કે અમારી આ દિશા છે, તું તારી દિશા બદલી નાખ. એટલે પેલો જાય છે, કેટલી વારમાં તો બહુ નજીક પહોંચી ગયા. કેપ્ટનને ફરી પૂછવા આવે છે કે અમે મેસેજ આપ્યો પણ સામે વાળો તો કઈ ફરતો જ નથી, અટતો જ નથી. તો કે હું આવું છું ડેક પર જોઉં છું. કેમ ના હટે? આપણું આટલું મોટું વહાણ છે, આખી દુનિયાની મોટામાં મોટી સ્ટીમર છે, અત્યાર સુધી આ સ્ટીમરે અનેક યાત્રાઓ કરી છે, અને આપણું નામ પડતા ભલભલા હટી જાય છે. હા, કેમ ના હટે? એટલે ઉપર જઈ અવાજ કરે છે, મેસેજ મોકલે છે કે હટી જાઓ. પેલો હટતો નથી, આનો અહંકાર ટકરાય છે. અને અચાનક પેલો માણસ આવીને કહે છે કે આ તો લાઇટ હાઉસની લાઇટ છે. કેપ્ટનની બધી જ જે અહંકારની વૃત્તિ હતી એકદમ બદલાઈ ગઈ. તરત એણે પોતાનું વાણ છે સ્લાઇટલી વાળી દીધું. જે સમય આપણને સત્યનો બોધ થાય છે, આપણી સમ્યક દ્રષ્ટિ બને છે, તે દિવસે આપણને સમજાય છે કે આપણે લાઇટ હાઉસ સાથે અથડાવા જઈ રહ્યા છીએ. ક્ષણભરમાં જ આપણે ચૂર ચૂર થઈ જઈએ એમ છીએ, પણ આપણને ખ્યાલ આવી જાય કે આ તો લાઇટ હાઉસનો પ્રકાશ છે, એટલે તરત આપણે આપણો સાચો માર્ગ પકડી લઈએ. થોડું સ્લાઇટલી ફરવાનું છે, એ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ આવતા આપણને ખ્યાલ આવે છે કે આમ નહીં કરાય, આમ ન કરવું જોઈએ, આવું થાય નહીં. આપણે જે વિચાર કરી રહ્યા છીએ, આપણે મિથ્યાત્વ અને સમ્યક દ્રષ્ટિ વિશે ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું સાંભળ્યું છે, એટલે અહીંયા આપણે વધુ વિચાર કરવાને બદલે હવે આપણે સંયમ ઉપર જઈએ છીએ, વિરમણ વ્રત ઉપર જઈએ છીએ કે વિરમણ અસંયમિતની વાત આપણે કરી રહ્યા હતા કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે જે વસ્તુ ઉત્પાદ વ્યય દ્રવ્ય અને દ્રવ્ય ગુણ અને પર્યાયના સ્વભાવથી રહિત હોય. જો આ જ સ્વભાવ હોય આ વિશ્વનો, તો મારે એને ભોગવવા કે છોડવા? શું કરવું? મારે એની હિંસા કરવી કે હિંસાથી મુક્ત રહેવું? મારે એ પ્રાપ્ત કરવા માટે અસત્ય બોલવું કે સત્યનો આશ્રય લેવો? એટલે કહે છે કે અસંયમિત જીવન એ અમર્યાદ, એટલે બ્રેક વગરની કાર જેવું છે. તમારી પાસે મોંઘામાં મોંઘી મર્સિડીઝ કાર હોય પણ એને બ્રેક આપવામાં ના આવી હોય તો એ મોંઘામાં મોંઘી મર્સિડીઝ કારનું શું મતલબ? મોંઘામાં મોંઘો મનુષ્ય ભાવ મળી ગયો હોય પણ એમાં આ વિરમણ વ્રત ન હોય, હિંસા વિરમણ, વૃષાવાદ વિરમણ વ્રત, અચૌર્ય વિરમણ વ્રત, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ. એ કહે છે કે પરિગ્રહ વગર ચાલવાનું નથી, પણ એને પરિગ્રહ જ કર્યા કરશો, પરિગ્રહ જ કર્યા કરશો તો ક્યાંય તમને સંતોષ થશે નહીં. એટલા માટે કહું કે સંયમનો સ્વીકાર, સંયમને પકડવું જોઈએ. સંયમ જ્યારે પકડશો ત્યારે તમને એમ લાગશે કે શું કરવું જોઈએ. વસ્તુમાં આનંદ નથી, આત્મામાં આનંદ છે. આનંદ ક્યાં પડ્યો છે? આત્મામાં પડ્યો છે, આત્મદશામાં આનંદ છે. એ દશા આવે, શાલીભદ્રની આપણે ગઈકાલે વાત કરી હતી. સૈનિક મળવા આવ્યા ને એને પરસેવો છૂટી ગયો હતો કે મારા ઉપર કોઈ નાથ છે? બધું છોડીને રાજગ્રહી પર્વતની શિલાઓ ઉપર અણસણ સ્વીકારી છે, બધું છોડ્યું છે. ધન્યકુમાર આવે છે, પછી ધન્યકુમાર કહે છે કે ભાઈ છોડવું હોય તો આવી રીતે છોડાય, હું 8 પત્નીઓને છોડીને આવ્યો છું અને તું એક એક પત્ની છોડીશ તો 32મા દિવસે મનના ભાવો કેવા હશે એ ખબર નથી. ત્યાગવું હોય તો ચાલ ઉભો થા ને મારી સાથે આવો, બધું છોડીને એ પણ નીકળી પડ્યા છે. રાજગૃહની શિલાઓ ગરમી, અત્યંત ગરમી હોય, 48 અને 50 ડિગ્રીની ગરમી હોય, વરસાદ અત્યંત હોય, શિયાળો પણ એટલો ઠંડો હોય, એ બધી જ ઋતુઓમાં દેહનું ભાન ભૂલીને આત્મદશાની અંદર લીન થયા છે. એ વખતે કોઈ કહે છે કે ફલાણું મળવા આવ્યું છે, ફલાણું મળવા આવ્યું છે, તો કે હવે તો શાલીપત્ર રહ્યો જ નથી. શું કહે છે? શાલીપત્ર નથી હવે, એ તો આ દેહનું નામ છે. અને એ દેહને મળવા આવ્યા હોય તો જોઈ મળી લે, મને તો એનો કોઈ રસ નથી. આ સંયમમાંથી આવ્યો. ક્યાંથી આવ્યું? સંયમમાંથી. એ પોતાની હવેલીમાં બેસીને મોજ માણતો હોત તો આ દશા આવત ખરી એને ના આવી શક્યો હતો. એ દશા લાવવામાં કારણભૂત બન્યો છે ત્યાગ, વિરમણ, વ્રત, સંયમ. ત્રીજી વાત કરે છે કે પ્રમાદ, મદ. મદમાંથી શું બન્યું? માદ, માદકતા. મદ માદકતા એટલે નશો. નશો શું કરે છે? વિવેકને હણી નાખે છે. નશાનું સૌથી મોટામાં મોટો પ્રભાવ જો કોઈ હોય તો એ પ્રભાવ છે વિવેકને હણી નાખવાનો. પ્રમાદમાં આપણો આત્મદશાનો વિવેક ચાલ્યો જાય છે, આપણે દેહ દશામાં આવી જઈએ છીએ. પ્રમાદનો અર્થ છે આત્માની વિસ્મૃતિ. આત્માની વિસ્મૃતિ આપણને પ્રમાદી બનાવે છે. આપણે પ્રમાદ એટલે આળસ કર્યો. એને સમજવાનું, એ બરાબર સમજાય. એટલે અહીંયા જુઓ ને, આ શું થયું? બંધ કેમ થઈ ગયું? ડિસ્કનેક્ટ.
આવ્યું.
પ્રમાદ એ કર્મ બંધનું કારણ છે. પ્રમાદ એ રાગ અને દ્વેષને ઉત્પન્ન કરાવે છે. યોગ, યોગ શબ્દના બે અર્થ છે. એક યોગ એટલે કર્મનો સંયોગ કરાવનાર, અને એક યોગ એટલે સમાધિ. પતંજલિ યોગ સૂત્રમાં યોગ શબ્દનો અર્થ સમાધિ છે, કે જેના દ્વારા આપણા મનની અંદર સમાધિ પ્રાપ્ત થાય તે યોગ છે. આજના યુગમાં આપણે યોગ શબ્દ એ રીતે આપણા મનની અંદર રૂઢ થયેલો છે. જૈન શાસ્ત્રકારો યોગ શબ્દને એ અર્થે વર્ણવે છે કે કાય વાંગ મનઃ કર્મ યોગ. કાયાનો યોગ, વચનનો યોગ અને મનનો યોગ એ કર્મ બંધ કરાવે છે. એટલે કે જે કર્મનો સંબંધ કરાવે, આત્મા સાથે કર્મનો સંબંધ કરાવે તે યોગ છે. આ કર્મો પડ્યા છે એટલે પરિભ્રમણ ચાલુ છે, એ સમજવાનું છે. એટલે મન વચન અને કાયાના યોગની વાત કરતા કહે છે કે આ યોગો બરાબર સમજાય તો રાગ દ્વેષ સમજાય. આ તેનું બળ છે. કોનું? રાગ અને દ્વેષનું બળ છે. તદ ઉપગ્રહિત અવસ્થંભ, તેની મદદથી આ જે અષ્ટવિધ કર્મ, આઠ પ્રકારના કર્મો છે, તે કર્મોના બંધની અંદર આ બધા કારણભૂત છે. આપણે ઘણી બધી વાર આ વિચાર્યું છે. અહીંયા આઠ કર્મોના નામ આપેલા છે 34મી ગાથામાં, એ પણ આપણે જાણીએ છીએ એટલે એનો વિસ્તાર કરતો નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મો છે. એના ભેદ પ્રભેદ બતાવે છે કે જ્ઞાનાવરણીયના પાંચ ભેદ છે, દર્શનાવરણીયના નવ ભેદ છે, વેદનીયના બે, મોહનીય કર્મના 28 ભેદો છે, આયુષ્ય કર્મના 4 છે, નામ કર્મના 42, ગોત્ર કર્મના 2 અને અંતરાયના 5. આ બધાને ભેગા કરીએ તો 97 પ્રકાર થાય. નામ કર્મ છે એના ભેદ પ્રભેદ વિસ્તારથી પણ થાય છે, એટલે અહીંયા 97, અને એની અંદર જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓનો વિસ્તાર કરીએ તો 148 ભેદ પણ થાય છે. એને પણ અત્યારે આપણે અહીંયા વિચારતા નથી, કેમ કે આ કર્મગ્રંથનો વિષય છે. અહીંયા એમને કહેવાનું કારણ એટલું જ છે કે એને પછીની ગાથા છે એ બહુ મહત્વની છે, એ આપણે એનો વિચાર કરવો છે. આ કર્મ જ્યારે બંધાય છે, આપણે આઠે કર્મો બંધાય છે ત્યારે એ એક સાથે 4 ઘટનાઓ ઘટે છે. જેમ સૂર્યનો પ્રકાશ છે, સૂર્યના કિરણ છે, એ સૂર્યના કિરણની અંદર એક સાથે અનેક બાબતો છે. સૂર્યના કિરણની અંદર ગતિ પણ છે, સૂર્યના કિરણની અંદર પ્રકાશ પણ છે, સૂર્યના કિરણની અંદર ઉષ્ણતા પણ છે. આ બધું એક સાથે છે એની અંદર. તેવી રીતે કર્મ બંધ થાય છે ત્યારે એક સાથે 4 બાબતો ઘટે છે, 4 ઘટનાઓ ઘટે છે. પ્રકૃતિ, એટલે જ્યાં સુધી કર્મો બંધાયા નથી ત્યાં સુધી આ જગતની અંદર, એટલે કે 14 રાજલોકની અંદર કર્મ વર્ગણાના પૂદગલો છે તે સામાન્ય રૂપે કર્મ વર્ગણાના પૂદગલો જ છે. એમાં એવો કોઈ ભેદ નથી કે આટલા કર્મો એ જ્ઞાનાવરણીય કર્મના પૂદગલો છે, આટલા દર્શનાવરણીય કર્મના પૂદગલો છે, આટલા વેદનીય કર્મના પૂદગલો છે, આટલા મોહનીય કર્મના પૂદગલો છે, એવું નથી. આ જગતની અંદર 14 રાજલોકમાં કર્મવર્ગણાના પૂદગલો ઠાંસીને ભરેલા છે. એ ઠાંસીને ભરેલા કર્મવર્ગણાના પૂદગલો જ્યારે આપણે કર્મ બાંધીએ છીએ ત્યારે જે પ્રકારની આપણી પ્રવૃત્તિ હોય તે પ્રકારે કર્મ નક્કી થાય છે. એટલે આપણે જ્ઞાનની આસાધના કરીએ અને કર્મ બંધ થાય ત્યારે એ કર્મની પ્રકૃતિ નક્કી થાય છે કે આ કર્મ જ્ઞાનાવરણીય કર્મનું ફળ આપશે, એટલે પ્રકૃતિ નક્કી થાય. જ્યારે બંધાય છે ત્યારે, બંધાઈ ગયા પછી જ્યારે ઉદયમાં આવે ને ઉદયમાં આવીને એની નિર્જરા થઈ જાય ત્યારે ફરી પાછું એ કર્મ છે એ સામાન્ય કર્મ વર્ગણાનું પૂદગલ બની જાય. અત્યારે જગતની અંદર જે પૂદગલો છે તે કર્મ વર્ગણાના પૂદગલો છે. એ કર્મ પ્રકૃતિ એટલે પ્રકૃતિ નક્કી થઈ એની સાથે જ એ કેટલા સમય સુધી આત્મા સાથે બંધાયેલું રહેશે એ સ્થિતિ નક્કી થાય છે. એ કેટલા પ્રકારે ફળ આપશે, એટલે ઉદયમાં આવશે ત્યારે એને કેટલી પીડા આપશે અથવા કેટલો લાભ કરશે એ રસ નક્કી કરે છે. એ પણ રસ પણ ત્યારે જ નક્કી થઈ જાય છે. અને પ્રદેશ એ આત્માના કેટલા પ્રદેશોને આવૃત્ત કરશે તે પણ ત્યારે જ નક્કી થઈ જાય છે. એટલે એક સાથે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ નક્કી થઈ જાય છે, નિર્ધારિત થાય છે, એક સાથે નક્કી થાય છે. આ કર્મો પણ ત્રણ પ્રકારે અહીંયા સામાન્ય વાતો કરે છે. કર્મગ્રંથની અંદર આની બહુ વિસ્તારથી વાતો કરી છે. એ કર્મ તીવ્ર, મંદ અને મધ્યમ કોટીનું હોય છે. આપણે જ્યારે કર્મ કરતી વખતે આપણા ભાવો જો તીવ્ર હોય તો કર્મ બંધ તીવ્ર થશે, એટલે ઘણા કર્મો બંધાશે, એની સ્થિતિ ઘણી લાંબા સમય સુધી આપણને બાંધી રાખશે અને ઉદયમાં આવશે ત્યારે તીવ્ર પીડા આપશે. એટલે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ કર્મ કરતી વખતે આપણા ભાવો તીવ્ર છે, મંદ છે કે મધ્યમ છે એના આધારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની અંદર તીવ્રતા, મંદતા અને મધ્યમતા આવશે. ભાવો સાથે અહીંયા સાંકળ્યું, ભાવ આપણા કેવા છે કર્મ કરતી વખતે. ગઈકાલે આપણે જોયું હતું કે શાલીભદ્રએ દાન આપ્યું હતું, મમ્મણ શેઠે પણ પૂર્વભવની અંદર દાન આપ્યું છે, બંને દાન આપ્યું. પૂર્વભવે દાન આપ્યું હતું એટલે વર્તમાન ભવની અંદર, એટલે કે એ જ્યારે મમ્મણ શેઠ બન્યા અને શાલીભદ્ર બન્યા ત્યારે એમને બંનેને સંપત્તિ મળી. એટલે એક વાત આપણે સમજવાની છે કે અત્યારે આપણને જે કાંઈ મળ્યું છે તે પૂર્વભવના કર્મોનું પરિણામ છે. વર્તમાન જીવન શું છે? પૂર્વભવના કર્મોનું પરિણામ છે. એટલે આપણે અહીંયા ઘણી વાર આ ન સમજવાના કારણે એવો અહંકાર કરીએ છીએ કે મેં કર્યું, મારું નિર્મિત કરેલું છે. એટલે ભાઈ, તમે જે મેળવ્યું છે તો પૂર્વભવના કારણે મળ્યું છે. તમારા કરતા પણ વધુ બુદ્ધિમાન, તમારા કરતા પણ વધુ મહેનત કરનાર કશું પામતો નથી, કારણ કે પૂર્વે એણે એ પ્રકારનું કર્મ નથી કર્યું. વર્તમાનમાં તમે બહુ ઝડપથી પામી જાઓ છો કારણ કે પૂર્વભવે તમે એવું કર્મ કર્યું છે. એટલે આ સ્પષ્ટતા આપણા મનની અંદર રાખવાની છે કે પૂર્વ બાંધેલા કર્મો એ વર્તમાન સ્થિતિ છે અને વર્તમાનમાં કરેલું કર્મ એ ભવિષ્યને નિર્મિત કરે છે. એટલે વર્તમાનમાં જે કર્મો બાંધ્યા હશે, જેવા કર્મો બાંધ્યા હશે એનું ફળ આવતા ભાવમાં, એટલે ભવિષ્ય નિર્મિત થઈ ગયું કે આવતો ભાવ કેવો હશે, આ વાતને સમજવાની છે. આ તીવ્ર, મંદ અને મંદતર મમ્મણ શેઠના જીવે મહારાજ સાહેબને જ્યારે લાડવો વરાવ્યો ત્યારે તીવ્ર ભાવ હતો, બહુ શુભ ભાવ હતો. એવો ભાવ હતો કે આપણે, અમે તો ગૃહસ્થ છીએ, અમને જ્યારે લાડવો ખાવાનું મન થાય તો અમે તો તરત બનાવીને ખાઈ શકીએ, પણ મારા સાહેબને લાડવો ખાવાનું મન થાય તો ગોચરીમાં મળે તો ઠીક, ના મળે તો કેટલાય દિવસો સુધી લાડવો ન પણ મળે. ઈચ્છા થઈ છે ખાવાની, મનુષ્ય છે એટલે ઈચ્છાઓ થાય, પણ ન પણ મળે તો લાવ હું આજે વોરાવ, એવો ઊંચો ભાવ, એ નાનકડા બાળકની અંદર એ ઊંચો ભાવ હતો. પણ ઘરે પહોંચતા પહોંચતા એ ભાવમાં પરિવર્તન આવી ગયું. એના મિત્રોએ કહ્યું કે આવો સ્વાદિષ્ટ લાડવો હતો, આવો જીવનમાં ક્યારેય ખાવા નથી મળ્યો, તું મૂર્ખો છે કે આ તે કોઈકને આપી દીધો. એટલે પાછો દોડ્યો મારા સાહેબ પાસે કે ખાઈ ન જાય, મારા સાહેબ વાપરી ન લે, એટલા માટે પાછો દોડ્યો અને કહે છે કે ભાઈ મારા સાહેબ પેલો લાડવો મેં આપ્યો હતો ને એ પાછો આપો. મારા સાહેબ માટે આ સંકટ આવ્યું, ધર્મ સંકટ. કેમ કે બાળક પાછું માંગે છે તો એને આપવું કે ના આપવું, અને પોતે ખાય તો પેલા બાળકના જીવને પણ પીડા થાય. સર્વપ્રથમ તો ધર્મના સિદ્ધાંતો સમજાવે છે કે તમે જે વોરાવો, તમે જે દાનમાં આપી દીધું છે તે દાન પાછું મગાય નહીં. પણ પેલો બાળક છે, અણસમજ છે, એટલે શું કહે છે, ના મારે તો પાછું જોઈએ. છેવટે પાછું અપાય નહીં એ સ્થિતિમાં એમણે એનો ચૂરો કરી અને જમીનની અંદર પલઠાવી દીધો. એટલે બાળકને એટલો સંતોષ થયો કે મેં ખાધું નહીં ને ખાવા પણ ન દીધું. પણ એના કારણે જે સંપત્તિ મળી એ પોતે ભોગવી નહીં, મળી ખરી. જે દાન આપતી વખતે જે ઉત્કૃષ્ટ ભાવ હતો એનાથી અપાર સંપત્તિ મળી, પણ એ ભોગવી શક્યો નહીં. મળ્યું ખરું પણ ભોગવ્યું નહીં, ભોગવી શક્યા નહીં. એટલે જેવો ભાવ હતો તેવું પરિણામ આવ્યું. શાલીપત્રે જે દાન આપ્યું હતું એ પોતાનું નહોતું, આને લાડવો પણ આનો પોતાનો નહોતો, એને ખીર પણ એની પોતાની નહોતી, બંનેમાં પોતાનું કશું જ નહોતું, પારકાથી મળેલું હતું. પણ શાલીભદ્રના જીવનમાં એવું બન્યું કે એને વરાવ્યા પછી ભાવ પડ્યા નહીં, તીવ્ર ભાવ વધતા ગયા કે આજે મને આવો અદભુત લાભ મળી ગયો. અને એનાથી જે ભાવ ઉત્કૃષ્ટ ભાવ હતો એનાથી જે કર્મ બંધાવ્યું એ કર્મ બીજા ભાવમાં ઉદયમાં આવ્યું અને અપાર સંપત્તિ મળી. એટલે જેવા ભાવો હોય તેવું ફળ મળે. અહીંયા આપણે અટકીએ છીએ, ફરી પાછા આપણે વિરામ પછી મળીશું. અને હવે પછીની ગાથા છે એ એટલા માટે અગત્યની છે કે જેની ચર્ચા સામાન્ય રીતે અન્યત્ર મળતી નથી આપણને, જે આ વાચક વર્ય ઉમાસ્વાતી મહારાજની જે શાસ્ત્ર પ્રત્યેની નિષ્ઠા અને જ્ઞાનની અગાધતાનો બોધ કરાવનાર શ્લોક છે, ગાથા છે, એની ચર્ચા આપણે વિરામ પછી કરીશું.
Yeah.